તારીખ 14/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
અવિદિમાન પર્યાયો છે તે જ્ઞાનમાં પ્રત્યક્ષ છે અને એવું જો જ્ઞાન પ્રત્યક્ષ પણ ન હોય તો એવા જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે અથવા એમ ન હોય તો અભિવ્યક્તિ કઈ રીતે થશે કેમ હોય
એ રીતે તેમણે પોતાના પ્રતિ નિયત ન કરે, જ્ઞાનને પોતાનામાં નિશ્ચિત ન કરે, પ્રત્યક્ષ ન જાણે, તો તે જ્ઞાનની દિવ્યતા થી જો તમે કઈ આપો નહીં તો ઉદાર છે ના પ્રશ્ન કરે ને, સીધી વાત છે ને, પ્રશ્ન કરવામાં આવે છે ને, આમ ન કરો તો આમ છે ના, મોટાઈ ન બતાવો તો મોટાઈ મોટા છે ના, સહન ન કરો તો ગુણવાન છે ના, એમ કે અનેક પ્રકારે છે ને. એમ જો જ્ઞાન સર્વ પદાર્થોને એક સાથે ન જાણે, પોતાની નિર્વિઘ્ન ખીલેલી, આ પછી જ્ઞાન કેવું છે કે જે જ્ઞાન ને જાણવામાં કોઈ વિઘ્ન છે અહીંથી પછી સદમસ્ત ને વાત લેશે. ઇન્દ્રિય જ્ઞાન માં એ સામર્થ નથી કે પ્રત્યક્ષ દૂર ક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી પદાર્થોને એ જાણે, એ છદમસ્ત ના જ્ઞાન માં શક્તિ નથી. પ્રત્યક્ષ જાણવાની શક્તિ ભૂતકાળની ભવિષ્યકાળની સ્વક્ષેત્રમાં દૂર હોય છે અને નિર્વિઘ્ન જ્ઞાન છે એટલે જાણે છે. જ્ઞાન શક્તિ નિર્વિઘ્નપણે ખીલી ગઈ છે, અખંડિત પ્રતાપ વાળી છે. અખંડિત પ્રતાપ નો અર્થ કર્યો છે ને પ્રભુત્વ શક્તિમાં, પ્રભુત્વ શક્તિમાં, સમીક્ષા સુરતાલી શક્તિમાં, એ શબ્દ અખંડિત પ્રતાપ સ્વભાવમાં પ્રભુત્વ શક્તિ જેના પ્રતાપમાં, એટલે જેને વર્તવામાં કોઈ ખંડખંડ પણ થતો નથી અથવા કોઈ બાધા આવતી નથી. અને પ્રભુ પ્રભુત્વ શક્તિ છે, પ્રભુ શક્તિ છે. આના ઉપરથી તો આત્માનું નામ અથવા પરમાત્માનું નામ પ્રભુ બળવામાં આવ્યું છે. એની શક્તિનું અનંત સામર્થ્ય છે અથવા મહાસામર્થ્ય છે. તે દ્વારા જોરથી અત્યંત આક્રમીને એ જ્ઞાન છે એ પોતાની અનંત શક્તિથી પ્રગટ થાય છે, એટલે જાણે કે આક્રમણ કરે, જોરથી હુમલો કરે એમ. અહીંયા અનંત શક્તિનું સ્થૂળના જે પર્યાયમાં થાય છે એને જ્ઞાન સામર્થ્યનું અત્યંત જોરથી આક્રમણ ગણવામાં આવે છે. શક્તિનું રૂપ બતાવવા માટે વિશેષણ વાપરવામાં આવે છે. તે પર્યાયો પોતાના સ્વરૂપ સર્વસ્વને સર્વસ્વને અક્રમે અર્પે, એટલે કે એકી સાથે જ્ઞાનમાં જણાવે. તે પર્યાયો પોતાના સ્વરૂપ સર્વસ્વને અક્રમે, ક્રમ પાડ્યા વિના, વારા ફરતીનો જ્ઞાનમાં જણાવે, એકી સાથે જ્ઞાનમાં જણાવે. કોણ પર્યાયો? તે પર્યાયો એટલે અનુત્પન્ન અને નષ્ટ એવા પર્યાયો, આગળ કહ્યા ને, જેમણે હૈયાતી અનુભવી નથી અને જેમણે હૈયાતી અનુભવી લીધી છે, એવા સર્વદ્રવ્યોના સર્વ પર્યાયો પોતાના સ્વરૂપ સર્વસ્વને અક્રમે અર્પે. થઈ ગયેલા એક સાથે જણાય અને નહીં થઈ ગયેલાને થવાના બાકી છે એવા પણ એક સાથે પોતાનું સ્વરૂપ, આખું સર્વસ્વ સ્વરૂપ એક સાથે જ્ઞાનમાં અર્પે, એકી સાથે જ્ઞાનમાં જણાવે. અને એ રીતે જ્ઞાન તેમણે પોતાને પ્રતિનિયત, પોતાના પ્રતિનિયત ન કરે, પોતાનું જ્ઞાન સમક્ષ ન કરે ભૂત ભવિષ્યના પર્યાયોને, તો એ જ્ઞાનની દિવ્યતા રહેતી નથી. એ જ્ઞાનની દિવ્યતા શી? પછી તો તેમ છદમસ્ત ને એક સેકન્ડ પૂછીની ખબર નથી કે હમણાં શું થવાનું છે, એવી કેવળીને પણ ખબર રહેતી નથી. જેમ છદમસ્ત નું જ્ઞાન પાંગળું છે, એમ પછી કેવળ જ્ઞાન પણ પાંગળું થશે. તો એનું નિરાવરણ પણ, એનું સર્વસામર્થપણું, એનું નિર્વિઘ્નપણું, એનું શક્તિનું પ્રભુત્વ અથવા એનો અખંડ પ્રતાપ કાંઈ રહેતો. આથી એમ કહ્યું કે પરાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને આ બધું ઉપપન્ન છે. જીવ જ્ઞાન પોતાની શુદ્ધતાની શક્તિની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાએ પહોંચે. પરાકાષ્ઠા એટલે હદ, છેલ્લી હદે વિકાસ પામનારું જ્ઞાન, જ્ઞાનનું વિકાસની આખરી હદ છે એને પરાકાષ્ઠા કહેવામાં આવે છે. એ જ્ઞાનમાં એક સાથે ત્રણેય કાળ જણાય તો તે યોગ્ય છે, ઉત્પન્ન છે, એટલે યોગ્ય જ છે, એમાં કાંઈ અયોગ્ય પણ રહેતો નથી. એ બધું યોગ્ય જ છે. જગતમાં આ શબ્દ છે ને, સર્વજ્ઞ એવો શબ્દ છે ને, શબ્દ હોય ને એનો વિષય વાચક હોય ને એનું વાચ્ય ન હોય એવું જગતમાં બનતું નથી. વાચક હોય એનું વાચ્ય અવશ્ય હોય જ છે. એમ છે તો સર્વજ્ઞ એમ કહ્યું, તો સર્વજ્ઞ પણ હોય ન હોય અને સર્વજ્ઞ શબ્દ હોય, ત્રિકાળજ્ઞ કહે છે ને, ત્રિકાળ વિસ્તાર કહે છે ચાલુ ભાષામાં લોકો એમ બોલે છે. ત્રિકાળવિદતા છે ઈશ્વર, તો ભગવાન તો ત્રિકાળવિદતા છે, પરમાત્મા ત્રણેય કાળનું જાણનાર છે. એનું જ્ઞાન જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એ જ્ઞાનથી કોઈ આત્માની શક્તિ છે, અને આત્માની શક્તિ છે તો આ પણ એક, પોતે પણ એક આત્મા છે એમ આપોઆપ એની શૃંખલા છે, એ પોતાના નિજ સ્વરૂપ સુધી આવીને મળે છે. આ તો બધી કેવડીની વાત થઈ ને, એમ કરીને કાઢી નાખવા જેવું કેવડીની થઈ એમ નથી. આત્મામાં પણ, દેહમાં બિરાજમાન છે આત્મામાં પણ એવી જ સર્વજ્ઞ શક્તિ, એવું જ મહાસામર્થ, એવું જ પ્રભુત્વ પણ આત્મામાં વર્તમાનમાં સદાય રહેલું, સદાય રહેલું છે એટલે વર્તમાનમાં અત્યારે રહેલું છે, સદાય રહેલું છે એટલે ક્યારેક પ્રગટ થશે, સદાય રહેલું છે ને ક્યાં ભાગી ગયું છે, એમ વર્તમાનમાં છે એમ એને જોવું જોઈએ. એની વર્તમાન સત્તામાં એને અવલોકન કરવું જોઈએ કે આ છે મારામાં, આ છે હું આવો છું એમ જણાવું જોઈએ. એવું જણાય ત્યારે એનું ભવન ફરી જાય. પછી એની દીનતા છે, એના બધા રાકાવીડા છે, માગણવીડા છે ને, પોતાનું સુખ જાચે છે, જાચે છે, મને કોઈ સુખી કરો, મને કોઈ દુઃખી થઈ રહ્યો છું ને મને કોઈ સુખી કરો. પર ઉપરની દ્રષ્ટિ છે એનો ચોખ્ખો અર્થ આવો છે, સ્વરૂપ દ્રષ્ટિનો અભાવ છે અને પર ઉપરની દ્રષ્ટિ છે એનો સ્પષ્ટ અર્થ એ છે કે મને કોઈ સુખી કરો, હું દુઃખી થઈ રહ્યો છું અને મને કોઈ સુખી કરો, બીજાથી મને દુઃખ છે અને બીજા મને સુખ આપે એવું એનો અર્થ. એવી પરાધીન દ્રષ્ટિને ઉડાડવા માટે આ બધી વાત આચાર્ય દેવે ગાથાએ ગાથાએ આવી વાંધો નથી. અનંત મહિમાવંત કેવળ જ્ઞાનની એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયોને એટલે અતીત ને અનાગત પર્યાયોને પણ સંપૂર્ણપણે સન્માન કરીને નહીં પણ સંપૂર્ણપણે વર્તમાન પ્રત્યક્ષ હોય તેમ ભીંત ઉપર ચિત્ર જોતા હોય તેમ એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે. નથી કહેતા ભાઈ તમે નકશો કાગળ ઉપર દોરી દો કશું ન ભવતી ન હોય તો કોણ કહો કોણ પ્રત્યક્ષ ન હોય કે અજિત પર્યાયો ભાવિ પર્યાય નહીં ઉત્પન્ન થયેલા એવા પર્યાય ભવિષ્યના પર્યાયો અજાત પર્યાયો એટલે નહીં જન્મેલા એવા પર્યાયો એટલે કે એક અર્થમાં બે શબ્દો છે અજિત પર્યાયો અજિત પર્યાય એટલે કે ભાવિ પર્યાય ન કેવલમ ભાવિ પર્યાય પ્રલયતી સ્થવા એકલા ભાવિ પર્યાયની વાત નથી કે જે હજી ઉત્પન્ન થયા નથી પણ પ્રલય જેનો પ્રલય થઈ ગયો છે એની પણ એમાં વાત છે. કોને પ્રત્યક્ષ નથી પ્રત્યક્ષ કોને થયા નથી કશ્યો કે જ્ઞાનસ્ય જ્ઞાન ને પ્રત્યક્ષ નથી. તદ જ્ઞાનમ દિવ્યમ થી એ પરોપયંતી જો એ રીતે જ્ઞાન ને ભૂતના ને ભવિષ્યના પર્યાયો પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાન ને દિવ્ય છે એમ કોણ કહે છે કોણ કહેશે સ્વરૂપે એને કે ન કોપી હતી એને કોઈ પછી દિવ્ય કહે નહીં. એ શબ્દનો અનુયાસ કર્યો છે તથા હવે એની ટીકા કરે છે કે યદિ વર્તમાન પર્યાયવત અતીત અનાગત પર્યાયમ જ્ઞાનમ કર્તૃ કર્મ કરણ વ્યવધાન રહિત્વેન સાક્ષાત પ્રત્યક્ષમ ન કરોતિ તર્હી તદ જ્ઞાનમ દિવ્યમ ન ભવતિ. જો વર્તમાન પર્યાયવત જેમ વર્તમાન પર્યાય પ્રત્યક્ષ જ્ઞાનમાં છે તેમ અતીત અને અનાગત પર્યાયને પણ જ્ઞાન કરતા ક્રમ કરણ વગેરેના ભેદ રહી વ્યવધાન વ્યવધાન એટલે ભેદ થાય છે ને સેપરેશન એટલે એના સર્વધર્મો જેમાં સમાવેશ થઈ જાય છે એ રીતે સાક્ષાત પ્રત્યક્ષમ ન કરોતી જો એને બધા પડખેથી પૂરેપૂરા ન જાણે સંપૂર્ણપૂર્ણપણે ન જાણે પ્રત્યક્ષમ સાક્ષાત પ્રત્યક્ષમ ન કરોતી વર્તમાન પર્યાય જેમ જણાય છે એમ જ ભૂત ભવિષ્યના પર્યાય ચોખ્ખે ચોખ્ખા સ્પષ્ટ સંપૂર્ણ ન જણાય તરી તદ્જ્ઞાનમ દિવ્યમ ન ભવતી ત્યારે તે તો એ જ્ઞાન દિવ્ય રહેતું નથી. દિવ્ય છે નહીં એ જ્ઞાન વસ્તુત તું જ્ઞાનમ એવમ ન ભવતી ઠીક આવે કે વસ્તુતા એ તો પછી એ જ્ઞાન જ રહેતું નથી. જો એ જ્ઞાનની એ રીતે સંપૂર્ણપણે જાણવાની જાણવાની શક્તિ નથી રહેતી તો વસ્તુતા એ તો એ જ્ઞાન જ રહેતું નથી. જો જ્ઞાનમાં અજાણપણું છે એમ કહો સંપૂર્ણ જ્ઞાન કહેવું પૂર્ણ જ્ઞાન કહેવું અને એ જ્ઞાન અમુકને ન જાણે એમ કહેવું જાણનાર એવું જ્ઞાન આને ન જાણે એમ કહેવું કે કોઈને ન જાણે એમ કહેવું વસ્તુતા એ જ્ઞાનનું જ્ઞાન તો રહેતું નથી.
બધા શાસ્ત્રો ખોટા ખર્ચે જ કરું બ્રહ્માંડમાં
ન માનવામાં આવે તો કઈ વસ્તુ જ માનવાનો પ્રશ્ન રહેતો નથી. જૈનો છે એની વાત માનવાનો પ્રશ્ન રહેતો નથી. લીધું છે ને કે સર્વજ્ઞ છે એ આપ્ત શા માટે છે? આપ્ત એટલે વિશ્વાસ મૂકવા લાયક, વિશ્વાસનો યોગ્ય. શા માટે છે સર્વજ્ઞ ભગવાન? કે એ તો એમને જાણવાનું કાંઈ એમના જ્ઞાનમાં બાકી રહેતું
નથી,
એટલે કોઈ જગતના દ્રવ્ય ભાવથી અજાણ નથી એક વાત, અને એ સંપૂર્ણ નિર્દોષ છે બીજી વાત. કોઈ દોષ એમને નહીં હોવાથી, સંપૂર્ણ નિર્દોષ હોવાથી એમને જાણવામાં કાંઈ વિપર્યાસ છે? આગું પાછું જણાય કે જાણ્યા પછી આગું પાછું કહેવાનું થાય એમ પણ બનતું
નથી.
માટે આપ્ત છે, આપ્ત પુરુષ નો વિશ્વાસ કરવો બસ. એ પછી એ અનુસાર શાસ્ત્ર છે, એમનું કહેવું, એમની વચન રચનાની ગૂંથણી, એને શાસ્ત્ર કહેવામાં આવે.
જે પર્યાયની આદિ અંત નથી,
એ બધું જ્ઞાન ન જાય.
આમ લંબાવાથી મેળ નહીં પડે. એમ જુઓ કે આમ ક્યાં સુધી નહીં જાણે, થવાની 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 ક્યાં સુધી નહીં જાણે. ભૂતકાળમાં પહેલી તો કોઈ છે નહીં, કઈ ભૂતકાળની, ક્યાં સુધી નહીં ભૂતકાળની જાણે. અને પહેલી ને છેલ્લી કોઈ
છે
છેડો ન હોય એનો છેડો ગૂંથવા જાય,
ગોતા ખાય,
ખાલી નો કાંઠો ગોળ છે. ક્યાંથી શરૂ થયો ગયો? જેનો શરૂ થવાનો કોઈ પ્રશ્ન નથી એને શરૂ થવા માટે ગોતમાં બેસે તો એને કઈ શરૂઆત મળતી નથી. એ તો બધા તર્કથી સમજાવવાનો વિષય છે. આગાથાની ટીકા બહુ સરસ કરી છે જયસેનાચાર્ય, બહુ સાદી વાત છે છતાં ઘણી સરસ વાત કરી છે. કે વસ્તુતા એ જ્ઞાન જ નથી, જો એ રીતે જાણતું નથી તો એ જ્ઞાન વસ્તુ તરીકે એને સ્વીકારી શકાય
નહીં.
અને વસ્તુને જ્ઞાન સ્વભાવે સ્વીકારો એટલે એની સર્વજ્ઞતા આપોઆપ સ્વીકારવી પડે એવું છે. ખરેખર એ સર્વજ્ઞનો આમ વિચાર કરવાની બહુ આવશ્યકતા નથી. લાંબે 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 જઈને શું કેટલું જાણે, સર્વ જાણી લઈએ છે એમ એને જ્ઞાન એટલે શું જાણે એમ લેવાય છે. એની શક્તિ જ્ઞાન ન પણ જાણવું અને જગતના સર્વ દ્રવ્ય પર્યાયોનું જ્ઞેયત્વ, જ્યાં જ્ઞેયત્વ પ્રસિદ્ધ છે અને જ્યાં જ્ઞાન પ્રસિદ્ધ છે ત્યાં જાણવું અને નહીં જાણવું અને નહીં જાણવું એવું કાંઈ જ્યાં નથી. ત્યાં પછી અમુકને ન જાણે એનું જણાવવાનો ધર્મ પ્રગટ હોવા છતાં, આનો જાણવાનો ધર્મ પ્રગટ હોવા છતાં ન જાણે પ્રશ્ન રહેતો. બસ આ રીતે એની સિદ્ધિ છે. એને ક્યાં ક્યાં આમ કેટલું 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 એમ લંબાવવાની જરૂર નથી. એ પદ્ધતિથી એનો સ્વભાવ જ્ઞાનમાં આવશે. સિરિંચની વિચાર શક્તિ ક્યાં છે? સિરિંચની એ વિચાર શક્તિ, એ પ્રકારની સ્વરૂપ જ્ઞાનને લંબાવવાની વિચાર શક્તિ નથી ભાઈ. પણ અહીંયા એ જોવે છે કે જો આ જ્ઞાન આવે છે જેમાંથી જ્ઞાનનો પર્યાય થયા કરે છે એ કોઈ શક્તિના સામર્થ્ય એની આધારભૂત કોઈ તત્વ પદાર્થ છે દ્રવ છે અને એની જ્ઞાન શક્તિ અસીમ છે. જ્ઞાન જેમ જળની જડત્વ શક્તિ અસીમ છે, જળને કોઈ ચેતન કરવા સમર્થ નથી, અથવા એક રજકણ બહુ નાનામાં નાનું છે તો પણ એની અસ્તિત્વ શક્તિ અસીમ છે, એના અસ્તિત્વને મિટાવવા જગતમાં કોઈ સમર્થ છે નહીં. રજકણ બહુ નાનું છે એટલે એને શૂન્ય કરી શકાય એમ છે નહીં, એના અસ્તિત્વને કોઈ જેમ મટાડવા સમર્થ નથી. અનાદિ અનંત એ પોતાનું અસ્તિત્વ રાખે છે અને એના એ રજકણના રજકણ તરીકેના અસ્તિત્વમાં જરા પણ ઘસારો પહોંચતો નથી. ઝીણામાં ઝીણું છે ને, એ તો સૌથી ઝીણું આખરી, છતાં એનું અસ્તિત્વ અનાદિ અનંત વિશ્વમાં છે અને એના અમાપ અસ્તિત્વને લઈને છે. અસાધારણ અનંત અસ્તિત્વ છે એનું. એ બસ એમ જો જ્ઞાનને જોવે કે જ્ઞાન શક્તિવાન છું કે જેમાંથી અજ્ઞાન થઈ રહ્યું છે, કોઈ આપતું નથી જ્ઞાન આત્માને, જ્ઞાન તો થઈ રહ્યું છે તો એ શક્તિમાંથી થઈ રહ્યું છે અને શક્તિના સ્વરૂપને વિચારવામાં આવે તો એની અપરિમિતતા જણાયા વિના રહે નહીં. બસ આટલું પર્યાપ્ત છે એને જાણવું. શક્તિનું જે અનંત સામર્થ્ય પણ છે, શક્તિનું જે સામર્થ્ય અને સામર્થ્ય કરતા જેનું કોઈ માપ નથી, હદ નથી, એનું નામ સામર્થ છે. બસ એટલું જોવે તો એના માટે પૂરું છે. વ્યક્તિ ઉપરથી શક્તિને જોવી છે, વ્યક્તિને લંબા લગા કેટલી વ્યક્તિ કેટલું જાણે એ અહીંયા પ્રશ્ન નથી. આ શક્તિ પૂરી વ્યક્ત થઈ એમ કે વિકાસની અપેક્ષાએ એનો વિકાસ પૂરેપૂરો થઈ ગયો, હવે વિકાસ અધૂરો નથી રહ્યો એટલી વાત છે. પણ શક્તિ બધી વપરાઈ જાય છે એમ નથી, ત્યાં શક્તિનો વિકાસ પૂરો થાય છે, પછી વિકાસ થવાનો બાકી રહે. કેવળ જ્ઞાનમાં જ્ઞાન શક્તિનો સંપૂર્ણ વિકાસ છે, પછી એમાંથી વિકાસ અધૂરો નથી. ત્યાં 13મા ગુણ સ્થાનમાંથી પછી 14મા ગુણ સ્થાનમાં જ્ઞાનનો વિકાસ વધારે થયો, પછી સિદ્ધાલયમાં ગયા એટલે તેથી વધુ થયો એમ નથી. અસમાનતા છે, એક શક્તિ પણ છે ને એક વ્યક્તિ પણ છે. શક્તિની અપેક્ષા અધૂરી નથી, ખરેખર તો એમાં એવું છે શું ભાઈ કે બે સરખાવા યોગ્ય ચીજની સરખામણી થઈ શકે, બે પર્યાય પર્યાયની સરખામણી થાય, પણ શક્તિ વ્યક્તિની સરખામણી થાય કેમ કે એક શક્તિ છે ને એક વ્યક્તિ છે. બે મંદિર હોય ને તો એની સરખામણી થાય કે આ મંદિર સારું કે આ મંદિર સારું, પણ એક મસ્જિદ ને એક મંદિર હોય તો એની સરખામણી ન થાય. માણસ ને માણસ ની સરખામણી થાય, પણ ઢોર ને માણસ ની સરખામણી ન થાય. આ કમ્પેરિઝન કરવાની પદ્ધતિ છે. બે પર્યાય પર્યાય ની સરખામણી થાય, પણ શક્તિ વ્યક્તિ ની સરખામણી ન થાય. તમારું કેવું હું સમજી ગયો છું કે તો પછી શક્તિ કરતા વ્યક્તિ જો અનંત ને ભાગે છે તો વ્યક્તિ અધૂરી રહી એમ કેવું છે ને. તમારા પ્રશ્નમાં શું છે તો ખ્યાલમાં છે એમ નથી. શક્તિ પર્યાય વિકાસ પામે તો એ વિકાસ પરિપૂર્ણ વિકાસની હદ કેટલી પરાકાષ્ઠા છે એટલે કઈ શક્તિ થી અનંત ગુણ છે માટે આ અધૂરું છે, એનો વિકાસ અધૂરો છે એમ નથી. વિકાસની અપેક્ષા જુદી ચીજ છે અને શક્તિનો કદી વિકાસ શક્તિના રૂપમાં વિકાસ હોતો નથી, કેમ કે એને તો અવિકાસનો સવાલ નથી ને વિકાસનો સવાલ નથી, એની અપેક્ષા જ એને લાગુ પડતી નથી. જેની જેને અપેક્ષા લાગુ ન પડે એની સરખામણી કઈ રીતે થઈ શકે? જેમ શુદ્ધ અશુદ્ધ લઈએ છીએ ને આપણે, સરકાર લીધી છે શુદ્ધ અને અશુદ્ધ, તો એ પર્યાય નો સવાલ છે, એ શક્તિ નો સામાન્ય નો એ વિષય જ નથી. પછી એ સામાન્ય જે શક્તિરૂપ છે એમાં અશુદ્ધતા છે કે નહીં પર્યાય અપેક્ષા, એ વાત એ રીતે વિચારવા જાય તો શક્તિ નું સ્વરૂપ એના જ્ઞાન માં આવશે
નહીં.
એમ શક્તિ ના સ્વરૂપ ને જોવા જતા એને કેવળ જ્ઞાન ના વિકાસ સાથે એને મીંઢવણી કરવા જાય તો એને શક્તિ નું સ્વરૂપ જ્ઞાન માં આવશે નહીં. ત્યારે શું થાય છે કે નીચે ચોથા ગુણ સ્થાને જયારે એને સ્વરૂપ દર્શન થાય છે ત્યારે તો કેવળ જ્ઞાન નથી, અને તિર્યન ચાદી ને તો કેવળ જ્ઞાન કેવું છે એને સાંભળ્યું પણ નથી. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન નો વિકાસ, શું ચીજ હોય કે ભૂતની ભવિષ્યની પર્યાયો પૂરેપૂરી અનંતી ને જાણે, એવું કઈ ત્યાં સાંભળવા મળતું
નથી.
તો એને જોવા શું મળે છે કે એના અલ્પ જ્ઞાન ના અંશ ઉપરથી આખી જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિ અથવા જ્ઞાન સ્વભાવ અથવા આત્મ સ્વભાવ એ આત્માનુરૂપ છે તે એને જોવા મળે છે. બસ એના જ્ઞાનમાં કેવળ જ્ઞાનનું જ્ઞાન સમાવિષ્ટ છે. અનંત જ્ઞાન સામર્થનું જે જ્ઞાન છે, નિજ સ્વભાવનું જે જ્ઞાન છે, એમાં કેવળ જ્ઞાનનું જ્ઞાન સમાવિષ્ટ પામેલું જ્ઞાનવામાં આવે છે કે થોડેથી સમજતો નથી એટલી એની અયોગ્યતા જોઈને વિશેષ વિશેષ કહેવામાં આવે છે. જેટલું વિશેષ કહેવું પડે એટલું સાંભળનારની અયોગ્યતાની નિશાની છે એમ છે. નહીતર તો લોકોમાં કહેવત છે ને, તેજી ને ઈશારો બસ છે, આવે છે ને બહુ ઊંચી જાતના અશ ઘોડા આવે છે, એમાં બહુ ઝડપથી ચાલી શકે ઉડે એવી રીતે, એ વાત તેજ ચાલના ઘોડા હોય છે એને તો પગનો અંગૂઠો ઉપર સવાર બેઠેલો ઇશારો કરે એટલે કેટલી ઝડપથી જવું એને એને ચાબુક મારવો પડે એવી રીતે. જેને સંક્ષેપ રૂચિ જીવ છે એને તો થોડું કહેતા એ આખું પકડી દે છે. અહીંયા કે છે ને ભાઈ, સમજદાર ને બહુ કહેવાની જરૂર નથી. તમે તો સમજદાર છો, તમને કઈ વિશેષ કહેવાનું હોય નહીં એમ નથી કહેતા. ગધેડા ને ડફણા મારે છે એમ કે છે કે મારે કોઈ જલ્દી ચાલે નહીં, અને આને એક સંકેત આપે ઉડવા માંડે. વસ્તુતા એ જ્ઞાન એવ ન ભવતી, વસ્તુતા એ તો પછી જ્ઞાન જ રહેતો. યથા પછી ત્રણકાળ ત્રણ લોક ને જાણે એને એને વિચારસરણીમાં પણ પછી એ ઠેકાણું પછી એ વિષયમાં હોય રહેતો. એવો પ્રચલિત અર્થ છે એવો થઈ ગયો છે, એ તો એનો વિષય છે. એમ કેવળ જ્ઞાનનું સ્વરૂપ ખરેખર એ રીતે જ્ઞાનને લંબાવીને જાણવા જાય તો નહીં જણાય. આગળ આવી ગયું આપણે ગાથા,
કેવળ
ગાથા આપણે આગળ આવી
ગયું.
આત્માનું જ્ઞાન, પૂરેપૂરું જ્ઞાન, જ્ઞાનનો વિકાસ આવે છે. મધ્યમથી જાણે ખરે જ્ઞાયક સ્વભાવી આત્મને, પોતાના વર્તમાન મતિસ્કૃત જ્ઞાન દ્વારા જો જ્ઞાયક સ્વભાવને જીવ જાણે, લોકના પ્રકાશક, લોકના જાણનાર એવા ઋષિઓ, ઋષિશ્વરો, ભગવાન એને શુદ્ધ કેવળી કહે છે. કેવળ જ્ઞાન કેટલું લોકાલોકને જાણે એને કેવળ જ્ઞાનના સ્વરૂપને જાણનારને શુદ્ધ કેવળી ન કહ્યા. જ્ઞાયક સ્વભાવી આત્માને જાણે એને શુદ્ધ કેવળી કહેવામાં આવ્યા. એનો અર્થ એ છે કે તારા જ્ઞાનને સ્વભાવ જાણવામાં લંબા. જ્ઞાનનો વિષય કેવડો ને કેટલો એ નક્કી કરવા જઈશ, અને એની ગણતરી ને એના ગુણાકાર લેવા જઈશ, તો તને કેવળ જ્ઞાનનું સ્વરૂપે નહીં જણાય અને જ્ઞાનનું સ્વરૂપે એમાં તને નહીં જણાય. જ્ઞાયક સ્વભાવને જે જાણે છે, ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે એવો જે જ્ઞાયક સ્વભાવ એને અનુભવતા, એ શુદ્ધ કેવળી છે. ભગવાન પણ એને અનુભવે છે એટલે કેવળી છે, અને નીચે સમ્યક દ્રષ્ટિ એને અનુભવે છે એને માટે એને શુદ્ધ કેવળી કહેવામાં આવે છે. એ શુદ્ધ તો ઉપાધિકૃત ભેદ છે, ખરેખર એ પણ ત્યાં કેવળી છે એમ કરીને પછી શ્રુતને કાઢી નાખે છે. શ્રુત કેવળી કહીને પછી શ્રુતને ત્યાંથી કાઢી નાખે છે. એ સંકેત છે ત્યાં કે અહીંયા કેવળ જ્ઞાનના સ્વરૂપને અનેકવિધ રીતે કહેવા છતાં આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે. વચમાં એ ગાથા લઈ લીધી છે. સ્વીકાર નહીં, ખરેખર તો એ પોતાના સ્વસંવેદનને એમાં ખોઈ નાખે છે. બીજું જાણવું, બીજાને જાણવું, પર ને જાણવું એવી પરાલંબનની વૃત્તિમાં એ પોતાના સ્વસંવેદનને ખોવે છે, ભૂલે છે એમ થાય છે. એકાત્મક છે.
જ્ઞાન આત્મા હોય કેવળી છે, કારણ આપી દે
ભૂલ ક્યાં છે કે બીજું જેટલું જણાય એને જાણું કે અત્યારે કેટલો મારો તે જાણવાના જ્ઞાન નો વિકાસ એમ. પર પદાર્થ આધાર અને એના આધારે મારું જ્ઞાન. એની જે અનાદિની વિપરીત બુદ્ધિ છે, પરાધીન બુદ્ધિ છે, એમાં એની પુષ્ટિ થઈ છે. એમાં નિજ શક્તિના સામર્થ્યને સંભાળવાની તો વાત જ આવતી નથી. ઉલટું છે. યથાયમ કેવલી પરકીય દ્રવ્ય પર્યાયાન યદ્યપિ પરિચ્છિતિ માત્રેણ જાનાતિ તથાપિ નિશ્ચયનયેન સહજ આનંદ એક સ્વભાવે સ્વશુદ્ધાત્મની તન્મયત્વેન પરિચ્છિતિ પરિચ્છિતિમ કરોતિ તથા નિર્મળ વિવેકી જન અપિ યદ્યપી વ્યવહારેણ પરકીય દ્રવ્યગુણ પર્યાય પરિજ્ઞાનમ કરોતિ તથાપી નિશ્ચયેન નિર્વિકાર સ્વસંવેદન પર્યાયે વિષયત્વાત પર્યાયેણ પરિજ્ઞાનમ કરોતિ ઇતિ સૂત્ર તાત્પર્યમ. શું શું કહે છે કે જેમ કેવળી ભગવાન પરકીય દ્રવ્ય પર્યાયન, જે પરદ્રવ્ય પર્યાયો છે, પરકીય એટલે પરદ્રવ્ય પર્યાયો છે, જોકે તેને માત્ર એ જાણે છે તો પણ નિશ્ચયથી સહજ આનંદ એક સ્વભાવ જે સ્વશુદ્ધ આત્મા છે તેમાં તન્મય થઈને જાણે છે, જાણવાનું કાર્ય કરે છે. પરદ્રવ્યમાં તન્મય થઈને જાણવાનું કાર્ય કરતા નથી. પરદ્રવ્ય માત્ર ભલે જણાય છે જ્ઞાનમાં, તો પણ પોતાનો જે સહજાનંદ એક સ્વભાવ છે એવા નિશુદ્ધાત્મામાં તન્મય થઈને એ જાણવાનું કાર્ય કરે છે. સ્વમાં તન્મય પરિણમીને, તન્મયપણે પરિણમીને પરદ્રવ્યો જાણવાનું બને છે. તેમ એ દ્રષ્ટાંતે, કેવળીના દ્રષ્ટાંતે નિર્મળ વિવેક જન અપી, સમ્યક દ્રષ્ટિને આટલું વિશેષણ વાપર્યું છે કે જેના જ્ઞાનમાં નિર્મળતા થઈ છે, શુદ્ધતા થઈ છે, સ્વચ્છતા આવી છે, અને વિવેક જેને પ્રીત્યો છે, હું સ્વ સ્વરૂપે છું ને પર સ્વરૂપે હું નથી, એવું જેને ભેદ જ્ઞાન છે એને વિવેકી જન કહેવામાં આવે છે. બહારમાં શિષ્ટાચાર ઘણો દાખવે, દર્શાવે એટલે વિવેકી છે એવી વ્યાખ્યા અહીંયા લાગુ પડતી નથી. ભાઈ વ્યવહારનો વિવેક ઘણો છે, એટલી સજ્જનતા રાખે છે એમને. કારણ કે દેહમાં પણ જેને આત્મબુદ્ધિ છે અને રાગમાં પણ પુનભાવમાં પણ જેને મમત્વ બુદ્ધિ છે એને અવિવેકીમાં ખતવવામાં આવે છે, અવિવેકીમાં જાય છે. કેમ કે કેટલા દોષની પરંપરા એમાંથી આવશે એની એને ભલે ખબર ન હોય, પણ જ્ઞાનીને ખબર છે કે અનંત દોષનું મૂળ અહીંયા સાજુ છે, એને પાંગરતા વાર લાગશે નહીં. નિર્મળ વિવેક જનો અપી, યદ્યપિ વ્યવહારેણ, જો કે વ્યવહારથી પરકીય દ્રવ્ય ગુણ પર્યાય પરિજ્ઞાન કરોતિ, વ્યવહારથી જો કે પરદ્રવ્ય ગુણ પર્યાયોનું વિજ્ઞાન કરે છે, પરિજ્ઞાન કરે છે અથવા જણાય છે, તો પણ નિશ્ચયથી નિર્વિકાર સ્વસંવેદન પર્યાય વિષયત્વાત પર્યાય પરિજ્ઞાન કરોતી, તો પણ એ નિશ્ચયથી વિવેકી જન પણ નિર્વિકાર સ્વસંવેદન પર્યાયમાં એનો વિષય હોવાથી એ પર્યાયનું પરિજ્ઞાન છે એને. ખરેખર તો એ સ્વસંવેદન જ્ઞાન છે, તે જ્ઞાન છે એમ કહેવું છે. સ્વસંવેદન જ્ઞાન અથવા આત્મજ્ઞાન છે તે જ્ઞાન છે, અને બાકીનું બીજું બધું અજ્ઞાન છે એમ અહીંયા ચોખ્ખું કહેવા માંગે છે. પરિજ્ઞાન એ તો ચારે બાજુ પરિજ્ઞાનમ, એ વિષયનું, જે વિષયના જ્ઞાનમાં જે કુશળ હોય એને સામાન્ય રીતે એ વિષયનું એને પરિજ્ઞાન પણ કહેવામાં આવે છે. સંપૂર્ણ કહી શકાય. પણ અહીંયા તો શું છે કે નિર્મળ વિવેકી જેને એટલે છદ્મસ્ત લીધા છે એટલે એનો જ્ઞાનનો વિકાસ સંપૂર્ણ નથી, પણ સ્વસંવેદનમાં એનું પરિજ્ઞાન છે, સ્વસંવેદનની કળા એને હસ્તગત છે, એટલે એમાં સ્વસંવેદન કરવામાં એની ભૂલ પડતી નથી. પરિજ્ઞાનનો અર્થ એવો છે, સોતરફનું જ્ઞાન હોય પરિજ્ઞાન, પણ એનો અર્થ જ એ છે કે સારી રીતે જાણવું, પોતપોતાના વિષયને સારી રીતે કુશળતાથી જાણવું એને એનું પરિજ્ઞાન કહેવામાં આવે છે. અને એ છૂટું પાડી શકે છે જે એને ભેદ જ્ઞાન અથવા આત્મજ્ઞાન અથવા આત્માનું પરિજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે એને આત્મા અધૂરો નથી જાણ્યો, એને પૂર્ણ આત્મદ્રવ્યનું જ્ઞાન કર્યું. આત્માનું પૂરું જ્ઞાન છે ત્યાં ખરેખર તો અધૂરો આત્મા ત્યાં ખંડિત આત્મા જણાયો છે એમ નથી ત્યાં વસ્તુ છે તેવી તેને અનુભવમાં આવે છે. એ જેવી વસ્તુ છે તેવી અનુભવમાં આવે છે એ સ્થિતિ, એ એવી સ્થિતિ નીચે પણ એવી સ્થિતિ છે. જેટલી છે ને જેવી છે બધો એમાં આવી જાય. જેટલી છે એટલે કઈ બાકી થોડી કરીને આવે છે એવું નથી ને. જેટલી નથી અનુભવમાં આવતી એમ તો કે થોડી બાકી રહી છે કે એમ નથી. જેવી કહો કે જેવડી કયો કે જેટલી કયો, વસ્તુ જે અનુભવમાં આવે છે એ વસ્તુના અનુભવમાં એવો એક પ્રકાર છે કે જે અનુભવને જ્ઞાનના પૂરા વિકાસની પણ ત્યાં દરકાર રહેતી નથી. મને કેવળ જ્ઞાન થાવ, મારું જ્ઞાન પૂર્ણપણાને પહોંચો એ બાજુ એની વૃત્તિ લંબાતી નથી એવી વસ્તુ છે. કેમ કે એ તો પર્યાયનો વિકાસ છે, શક્તિનો તો વિકાસ સાથે સંબંધ નથી. જે શક્તિ શક્તિ અપેક્ષાએ એક સમયની પૂર્ણ વિકસિત પર્યાયથી આનંદ ગુણ છે એવી શક્તિનો અનુભવ છે હું પણ ત્યાં એના વિકાસ બાજુની વૃત્તિ એની લંબાતી. એટલે એમ કહે છે કે સંકિતી મોક્ષને ઈચ્છતો નથી. હવે એ મોક્ષને જાણે છે પણ મોક્ષને ઈચ્છતો નથી. માણસ કહે છે ને કે જેમ કોઈ ધરાઈ ગયો પછી ખાવા માંગતો નથી એને જેવી વાત. અનંત શક્તિનો પિંડ હું છું એમ જ્યાં અનુભવ ગોચર થયો, પોતે છે એમ અનુભવમાં આવી ગયો, પછી એને કોઈ ઈચ્છા એને બાકી રહેતી નથી. હા, મોક્ષની ઈચ્છા વાળો મુમુક્ષુ નહીં, મોક્ષની ઈચ્છા વાળો કે મુમુક્ષુ નહીં એવી અહીંયા વ્યાખ્યા છે. લોકોમાં ઓલા પંદર દે છે ને લે છે એવી એક શૈલી છે ને, એટલે એમને ભાષા અલંકાર કર્યા. એવું છે એક એવી એવી જાતની એક તૃપ્તિ ઉત્પન્ન થાય છે અનુભવ જ્ઞાનમાં, સ્વરૂપના અનુભવમાં. એ પછી મારે મોક્ષ કરવાનો બાકી રહે છે એવો ભ્રમ એને સ્વરૂપમાં, હું જ્યાં આવો છું ત્યાં એને એવો ભ્રમ સ્વરૂપમાં થવાનો અવકાશ રહેતો નથી. જે સ્વરૂપે હું છું એ સ્વરૂપમાં મારે હવે મોક્ષ કરવાનો બાકી રહે છે, મારે કોઈ ગુણ પ્રગટાવવાના બાકી રહે છે કે દોષ ટાળવાના બાકી રહે છે એ સ્વરૂપને જોતા એમાં કાંઈ દેખાતું નથી. કોને જોવે છે? સ્વરૂપને જોવે છે. એ સ્વરૂપમાં તો એવું કાંઈ દેખાતું નથી. એ બધી ભ્રમણા એને ખરાશ છે. પર્યાયને આધારે થતી તમામ કલ્પના એની ખરાશ થઈ છે. એવી દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે અને એવા સ્વરૂપ જ્ઞાનને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન તે જ્ઞાન છે એને અહીંયા ભગવાન પરિજ્ઞાન કહેવા માંગે, એનું નામ પરિજ્ઞાન છે. એટલે એને એમ કહ્યું કે પૂરું જ્ઞાન છે, ચારે બાજુનું જ્ઞાન છે. એવું સૂત્ર તાત્પર્ય છે અહીંયા, આ સૂત્રનું આવું અહીંયા તાત્પર્ય છે કે નીચે વિવેકીજન છે એને પણ આત્માનું પરિજ્ઞાન વર્તે છે. તેથી એ વ્યવહારે ભલે પરદ્રવ્ય ગુણ પર્યાયને જાણે એમ કહો, નિશ્ચયથી તો એ આત્માને જાણે તન્મય થઈને.
થી 39 40 ગાથાનો મથાળો. હવે ઇન્દ્રિય જ્ઞાન ને માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવાનું અશક્ય છે. અર્થાત ઇન્દ્રિય જ્ઞાન જ નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને અથવા એની પર્યાયોને જાણતો નથી. એને ન્યાયથી નક્કી કરે છે. ઇન્દ્રિય જ્ઞાન છે અથવા ઇન્દ્રિય તરફ લંબાઈને પરિણમતું જ્ઞાન છે. તે જ્ઞાનનો જે પ્રકાર છે એ જ્ઞાન અનુત્પન્ન અને નષ્ટ પર્યાયને જાણી શકે નહીં એની સ્થિતિ હોય છે એ ન્યાય ત્યાં નક્કી કરે છે. એટલે મનથી એમ નક્કી કરવા જાય કે કેવો જ્ઞાનનો વિષય કેવડો, તો એને એને જેમ છે એમ જાણવું બનતું નથી. અતિન્દ્રિય જ્ઞાનનો એ વિષય છે. ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય છે. કેવો જ્ઞાન એ અતિન્દ્રિય છે. હવે કેવો જ્ઞાન અતિન્દ્રિય છે એ અતિન્દ્રિય જ્ઞાનના વિષયને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નિશ્ચિત કરવા જાય, નક્કી કરવા જાય, નિર્ણય કરવા જાય તો થઈ શકે એવું નથી. સીધી વાત. અથમ અખણ દિનમ યા પુવે જાણંતી તેસીમ પરોખ ભૂદમ રાગમ અસુખમ પડે છે અવગ્રહ અવાય ને ધારણા ચાલે નથી. જીવ અક્ષપતિત, અક્ષ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિય ગોચર, અક્ષપતિત કહો કે ઇન્દ્રિય ગોચર કહો, પદાર્થ ને યાદી વડે એટલે અવગ્રહ યા અવાય ને ધારણા વડે આદિક માં ચારે પીધી લઈ જાણે છે તેમના માટે પરોક્ષભૂત પદાર્થને જાણવાનું એ પ્રકારે જ્યાં જાણવું થાય છે તેવા જ્ઞાનને પરોક્ષભૂત પદાર્થને જાણવાનું અશક્ય છે. પરોક્ષ એટલે જે પર છે, ઇન્દ્રિયથી જે અગોચર છે અથવા પર છે અથવા દૂર છે એવા પદાર્થને જાણવાનું અશક્ય છે. એને એ જાણી શકતો નથી. આ દિવાલ આડી છે તો એની પાછળ કોણ ઊભું છે એમ જાણી શકાતો નથી. એ પરોક્ષ છે, પરોક્ષભૂત પદાર્થને જાણવાનું એમાં અશક્ય છે એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે. સર્વજ્ઞ ભગવાને એ ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદા આ રીતે કહી છે. તેમ ટીકા, વિષય અને વિષયના સંનિપાત જેનું લક્ષણ છે, વિષય એટલે પદાર્થ અને વિષય એટલે જ્ઞાન, એ સંબંધીને વિષયને વિષય કરનારું જે જ્ઞાનનો પર્યાય તેને વિષયી કહેવામાં આવે છે. વિષય કરનાર તેનો સંનિપાત, સંનિપાત એટલે મિલાપ અથવા સંબંધ થવો, જેનું લક્ષણ સ્વરૂપ છે એવો જે ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય જ્ઞાન, આયેલું ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય પદાર્થ છે
તેનો સન્નિકર્ષ એટલે સમીપતા અથવા સંબંધ છે તેને પામીને તેમ થતા અનુક્રમે ઉપજતા ઇહાદિક્રમથી જેવો જાણે છે. એરોડ્રામ ઉપર જઈએ છે ને તો ક્ષિતિજમાં અમુક હદ સુધી નજર પહોંચે છે ત્યારે દેખાય છે કે હવે આ એરોપ્લેન આવે છે, ટાઈમ થઈ જાય છે, લોકો જોવે છે. કોઈ ઘણે દૂર છે એની જ્યાં સુધી મર્યાદા છે ઇન્દ્રિય જ્ઞાનની ત્યાં સુધીમાં એનો પ્રવેશ થાય છે ત્યારે એમ કે છે હવે દેખાય છે. એ તો ચાલ્યું જ આવતું હતું, એ જ દિશામાં ચાલ્યું આવતું હતું. પણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયની જે મર્યાદા છે એને એનો સન્નિકર્ષ અથવા સંબંધ અથવા મિલાપ કરવામાં આવે છે પછી એ દેખાય છે. એ પહેલાના અંતરિક્ષમાં એ દેખાતું નથી, એવું એનું મર્યાદા છે એમ કહ્યું છે. ઇન્દ્રિય જ્ઞાનની જાણવાની મર્યાદા છે એ ચક્ષુ ઇન્દ્રિય સંબંધી, એવી રીતે ઘ્રાણેન્દ્રિય સંબંધી કે ગંધની નજીક આવે ત્યારે એને વાસ આવે છે, દૂરથી વાસ આવતી નથી. અમુક મર્યાદામાં આવે ત્યારે એની વાસ આવે છે, એવું શબ્દનું છે કે અમુક મર્યાદામાં હોય ત્યાં સુધી સંભળાય છે અને મર્યાદા બહાર જતા પછી એ શબ્દ સાંભળવામાં આવતો નથી. સ્પર્શ ને તો ચોખ્ખી મર્યાદા છે કે એનો સ્પર્શેન્દ્રિય સુધી પહોંચે ત્યારે જ એને એનું જ્ઞાન થાય છે, એ સિવાય તેનું જ્ઞાન થતું નથી. રસના ઇન્દ્રિયનું પણ એવું છે કે સ્પર્શ થાય છે ત્યારે જ એનું ચાખવું થાય છે, ત્યાં સુધી એનું જાણવું બનતું નથી વગેરે. એમ વિષય અને વિષયોનો જે સન્નિપાત એટલે એની જે મર્યાદા છે સંયોગની, સંયોગના હદની જે મર્યાદા છે એ મર્યાદામાં આવવું એને સન્નિકર્ષ પામવું એમ કહેવામાં આવે છે. સન્નિકર્ષનો અર્થ છે સન્નિકર્ષ એટલે અડવું એમ બધી રીતે નહીં. કાચી મંદિરમાં એનો ભિન્ન ભિન્ન મર્યાદા લેવામાં આવી છે અને એ રીતે એમાં એમ થતા અનુક્રમે એમાં અવગ્રહિયા અવાયને ધારણા એવો જે જ્ઞાનનો ક્રમ પડે છે એ ક્રમપૂર્વક એનું જાણવું બને છે. એ સિવાય ઇન્દ્રિય જ્ઞાનમાં જાણવાની પ્રક્રિયા પર વિષયને જાણવાની પ્રક્રિયા ઉત્પન્ન થતી વિષયને જાણવાનું બનતું નથી.